અહીંયા હજુ પણ આગળ મને લાગે એક બે જગ્યા છે, જો કોઈને આઈને બેસવું હોય તો. મારી પણ જગ્યા છે ને બીજી જગ્યાઓ છે અહીંયા, પાછળ ઊભા રહ્યા હોય ને થાકી જવાય. માથીની લખેલી સુવાર્તા આપણે વાંચી, તેનો 28મો અધ્યાય ને તેની 1-10 કલમો. તમે જુઓ કે જે પુનરુત્થાન છે એ સૌથી મોટામાં મોટો વિજય છે, અને પ્રભુ ઈસુ મરણ પામ્યા ને એમને એ કબરમાં મૂકવામાં આવ્યા. અને તમે જુઓ કે હજુ પણ પેલા લોકો ગભરાય છે. ત્યાં 27મો અધ્યાય ને તેની 63મી કલમથી આપણે વાંચીએ તો 62મી કલમથી, તો કે યાજકો, મુખ્ય યાજકો, ફરોસીઓ બધા પિલાતની પાસે એકઠા થયા કહે છે, અને કહે છે કે અમને એવું થાય છે કે એ 3 દાડા પછી પાછો કદાચ ઉઠશે. કહે છે એ ઉઠશે, એની અમને બીક લાગે છે કહે છે. અને એટલા માટે કહે છે કે તું આજ્ઞા કર, કહે છે કે એ કબરનો જાપતો રાખવામાં આવે, એની ચોકી કરવામાં આવે. અને એ લોકોએ જબરજસ્ત ચોકી પહેરોતા ગોઠવ્યો, કારણ કે પિલાથે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે. 65મી કલમમાં તમે જાઓ ને તમારીથી બને તેવો, કે જે બને એવો જોરદાર તમે તમારી ચોકી પહેરો કરો. અને પેલા ગયા ને આખું લશ્કર ખડકી દીધું હશે. અને એ બાઇબલ એમ પણ કહે છે કે ત્યાં કબરને સીલ કરવામાં આવી, એના પર મુદ્રા મારવામાં આવી કે ત્યાંથી કોઈ બહાર નીકળી શકે નહીં અને કોઈ બહારથી અંદર જઈ શકે નહીં. શેતાનને બીક લાગતી હતી કે કદાચ જો આ ઉઠે તો પછી ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યા એનો કોઈ અર્થ રહે નહીં. અને બાઇબલ એમ કહે છે કે એક્ઝેક્ટલી એવું જ થયું. ત્યાં 28મો અધ્યાય ને તેની 1 કલમની અંદર કહે છે કે એ અઠવાડિયાને પહેલે દાડે, કહે છે એ પો ફાટ્યો, હજુ તો જાણે સૂર્યના કિરણો બહાર નીકળી રહ્યા હશે. અને ત્યારે બીજી કલમ કહે છે કે જબરજસ્ત ધરતીકંપ થયો, કહે છે મોટો ધરતીકંપ થયો અને વીજળીઓ થઈ, કહે છે ત્રીજી કલમ કહે છે. અને પથ્થર ત્યાં કબર ઉપરથી દૂતે ગબડાવી દીધો. અને બાઇબલ એમ કહે છે 4 કલમમાં કે ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા અને કેવા થઈ ગયા, મરણતોલ થઈ ગયા. અને પ્રભુ ઈસુ અહીંથી ઉઠ્યા છે એ દૂતે જાહેર કર્યું. તમે જો કે પુનરુત્થાન એ સૌથી મોટામાં મોટો વિજય છે, માનવ ઇતિહાસમાં સૌથી મોટામાં મોટો વિજય છે. એ વિજયોનો વિજય છે, એ ખરેખર સૌથી મોટો વિજય છે. હા, એ શેતાન ને શેતાની પરિબળો પ્રભુ ઈસુને એ કબરમાં રોકી રાખી શક્યા નહીં, કોઈ પણ સંજોગોમાં રોકી રાખી શકે નહીં. મોટા ધડાકા ભેર તમે જુઓ કે ઈસુનું પુનરુત્થાન થયું અને ચોકીદારો મરણતોલ થઈ ગયા. એ સૂચવે છે કે અંકારના જે સૈન્યો હતા એ સંપૂર્ણપણે મરણતોલ થઈ ગયા અને સંપૂર્ણ રીતે હારી ગયા. અને એટલા માટે પ્રભુ ઈસુનો જે વિજય છે એ મરણ ઉપરનો વિજય, એ શેતાન પરનો વિજય, એ પાપ ઉપરનો વિજય છે. મારા ને તમારા માટે એ વિજયનો વિજય છે, મહાન વિજય છે. અને ત્યાં હિબ્રોનો પત્ર તેનો 9મો અધ્યાય અને 14મી કલમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માના સામર્થ્યથી પોતાનું બલિદાન આપ્યું હતું. પવિત્ર આત્માના સામર્થ્યથી, તો ખ્રિસ્તે જેણે સનાતન આત્માથી પોતાના પણનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત કહે છે તમારા હૃદયોને જીવતા દેવને ભજવાને સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. એ પ્રભુ ઈસુના લોહીમાં શું હતું? પવિત્ર આત્માનું સામર્થ્ય હતું. એ ઈસુના લોહીથી એ પાપોની માફી અને નવું જીવન આવ્યા. અને ઈસુના લોહીથી શેતાનને હરાવી દેવામાં આવ્યો. ઈસુના લોહીના પવિત્ર આત્માના પરાક્રમ આગળ કોઈનું ચાલે નહીં. કારણ કે જ્યારે આ સૃષ્ટિને ઉત્પન્ન કરવામાં આવી અને પૃથ્વી અસ્તવ્યસ્તને ખાલી હતી ત્યારે શું થયું? દેવનો આત્મા જળનિધિ પર હાલતો થયો. અને પછી ઈશ્વર જે આજ્ઞા કરે સૂર્ય ચંદ્ર ને તારાઓ થાવ, ને કહે છે એમ જ થયું. હા, એ પહાડોને ખીણોને દરિયાઓ અને સમુદ્રો થાવને પ્રમાણે થયું. કેટલું જબરજસ્ત પરાક્રમ! એ પરાક્રમ ઈસુના લોહીમાં છે, એને કોણ રોકી શકે? હા, એ વિજયનો વિજય અને મહાન વિજય અને જબરજસ્ત જીત લાવ્યા વગર એ રહે નહીં. અને વાલા મિત્રો, બાઇબલ કહે છે, પહેલો યોહાન પહેલો અધ્યાય અને તેની સાતમી કલમ, યોહાન 1:7, ઈસુનું રથ આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. હા, એક પણ એવું પાપ નથી કે જે ઈસુના લોહીથી શુદ્ધ કરવામાં ના આવી શકે, કે એવું એક પણ પાપ નથી, ગુનો નથી કે જે ઈસુના લોહીથી દૂર કરી ના શકાય, ગમે તેટલો મોટો અપરાધ હોય પણ ઈસુના લોહીથી એને ધોઈ નાખી શકાય છે. જો એક પણ પાપ એવું હોત કે જે ઈસુના લોહીથી શુદ્ધ ના કરી શકાય ને માફ ના કરી શકાયું હોત, તો બાઇબલ કહે છે પાપનો મુસારો મરણ છે. પ્રભુ ઈસુ મરણમાંથી ઉઠી શક્યા ના હોત, ના હોત. જો એક પણ પાપ નું દેવું ચૂકવવાનું રહી ગયું હોત તો ઈસુ મરણમાંથી ઉઠ્યા ના હોત. પણ એમનું પુનરુત્થાન એ પુરાવો છે કે ઈસુ ના લોહીથી સઘળા પાપ ધોઈ નાખી શકાય છે. દરેકના પાપોની માફી અને નવું જીવન છે. કોઈ વ્યક્તિ એમ ના કહી શકે કે મારા પાપની માફી થઈ શકે નહીં. આ સઘળા પાપોની માફી પ્રભુ ઈસુના લોહીમાં આવી ગઈ છે, અને એટલા માટે ઈસુ મરણમાંથી ઉઠ્યા. નહીં તો એક જ પાપ એટલું શક્તિશાળી હતું કે ઈસુને કબરમાં બાંધી રાખત અને રાખી મૂકત. પણ સઘળા પાપની શુદ્ધતા આવી ગઈ કે જે ઈસુનું રક્ત આપણને સઘળા, બાઇબલ કહે છે કે સઘળા પાપથી શુદ્ધ કરે છે. લીલેન વોંગ નામના ચાઇનીઝ ઇવેન્જલિસ્ટ હતા, અને આ લીલેન વોંગ જ્યારે નાના હતા ત્યારે બહુ તોફાની હતા અને બહુ મસ્તીખો, અને એ તોફાન કર્યા કરે એટલે પછી એની માને એને સુધારવા માટે શિક્ષા કરવી પડે. અને એવું જાણે નાનો છોકરો હતો ને કંઈ તોફાન કરેલો એટલે પછી એની માએ સોટી લીધી અને કે તું અહીંયા આવ કે મારે તને શિક્ષા કરવી પડશે. કે તો આ તો તોફાની હતો, એની માને કહે કે તારી તાકાત હોય તો મન પકડ કે, અને એની માને દોડાય દોડાય કરે ને એ હાથમાં જ ના આવે. પછી આખરે એની મા ઊભા રહી ગયા અને એમણે સોટી તો પોતાના હાથમાં હતી, એ સોટી લઈને પોતાના બીજા હાથ ઉપર જોર જોરથી એ સોટી મારવા માંડી અને કહ્યું કે હું કેવી મા કે છે કે જેણે આવા છોકરાને જન્મ આપ્યો કે જે પોતાની મા પાસેથી સુધારો લેવા પણ ઈચ્છતો નથી. હું કેવી મા કે છે કે જેણે આવા છોકરાને જન્મ આપ્યો. જ્યારે લીલેન વોંગે આ જોયું કે એની મા પોતાના બીજા હાથ ઉપર સોટી મારી રહી છે, એ દોડીને ભેટી પડ્યો અને કહ્યું કે મા 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 તમે પોતાને ના મારો, કે જો હું આવી ગયો છું કે પાસે તમે પોતાને ના મારો, કે હવેથી હું એવું નહીં કરું કે. અને પછી લીલેન વોંગ કહે છે કે આ જે દ્રશ્ય છે તે મારા હૃદયમાં ઠસી ગયું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે મારા વતી શિક્ષા ભોગવી, જે શિક્ષા મને થવી જોઈતી તે એ શિક્ષા ઈસુએ વધસ્તંભ પર લઈ લીધી, એ બાબત મને સમજણ આવી. કહે છે કે પ્રભુ ઈસુ મારે બદલે શિક્ષા વેઠી, મારે માટે બલિદાન બન્યા અને તે દ્વારા કહે છે કે મારું તારણ થયું, કહે છે એ દ્વારા મારો ઉદ્ધાર થયો. વાલા મિત્રો, પ્રભુ ઈસુએ એ વધસ્તંભ ઉપર મારા ને તમારા પાપોની શિક્ષા વેઠી લીધી કે જેથી આપણને જીવન મળે અને પુષ્કળ જીવન મળે. અને પ્રભુ ઈસુએ એ શેતાનને શેતાની અધિકારીઓને અંધકારના પરિબળોને સંપૂર્ણપણે હરાવી દીધા છે. હા, એમના પુનરુત્થાનની જીત દ્વારા એ બધા જ પૂરેપૂરા હારી ગયા છે. કોલોસીનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 15મી કલમ આ પ્રમાણે આપણને કહે છે, અને રાજ્યો તથા અધિકારીઓને તોડી પાડીને, કહે છે હા એ શેતાનના અધિકારીઓ એના બધા રાજ્યો અને અધિકારીઓને અને એના પરિબળોને એણે વધસ્તંભ પર સંપૂર્ણપણે તોડી પાડ્યા, કહે છે, અને તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. હા, તેઓને સંપૂર્ણપણે હરાવી દીધા છે. હા, પુનરુત્થાન એ વિજયનો વિજય છે, એ સૌથી મોટો વિજય છે એ મહાન વિજય છે. અને વાલા મિત્રો, એ વિજય પ્રભુએ આપણા માટે હાંસલ કર્યો છે. માર્ટિન લુથર, કે જેના દ્વારા આખી જે પ્રોટેસ્ટન્ટ ચળવળ થઈ અને ફરીથી મંડળીને બાઇબલના વચનો પાસે ને નવા જન્મની બાબતો વિશે પાસે લાવવામાં આવી, અને ત્યારે એ માર્ટિન લુથરને એક દિવસ સ્વપ્ન આવ્યું અને એમાં શેતાન દેખાયો. અને શેતાન માર્ટિન લુથરને આવીને કહે છે, જો તારા કેટલા બધા પાપ છે, કહે છે. એટલે માર્ટિન લુથર કહે છે, ઇઝ ધેટ ઓલ, શું એટલા જ? એટલે પેલો કે, ના ના, હજુય વધારે છે, કહે છે. એટલે એણે પાછો બીજો ઢગલો પાપોનો અંદર નાખ્યો પેલા ઢગલામાં. અને માર્ટિન લુથર ફરીથી એને શેતાનને જ કહે છે કે, ઇઝ ધેટ ઓલ, કહે છે, આટલા જ છે, કહે છે. અને શેતાન કે, ના ના, તારા તો કેટલા બધા પાપ છે, કહે છે, તું ભયંકર પાપી છું, કહે છે. એટલે પછી ફરી શેતાને ત્રીજી વાર મોટો બીજો ઢગલો પેલામાં ઠાલવ્યો અને કહ્યું, જો તારા કેટલા બધા પાપ છે, તને કંઈ માફી મળે નહીં, તું નાશમાં જવાનો, કે. અને શેતાને ફરી એને, અરે માર્ટિન લુથરે શેતાનને ફરી કહ્યું, ઇઝ ધેટ ઓલ, કે છે, શું એટલા જ છે, કે છે. તો શેતાન કે, હા હવે એટલા જ છે, કે છે. તો માર્ટિન લુથરે શેતાનને કહ્યું કે, હવે એની નીચે લખ, પહેલો યોહાન 1:7, કે ઈસુનું રક્ત કે જે સઘળા પાપથી શુદ્ધ કરે છે. અને શેતાન ત્યાંથી પડીને નાસી ગયો એમ કહે છે. વાલા મિત્રો, ઈસુના લોહીમાં આપણો મહાન વિજય છે. ઈસુના લોહીમાં આપણી મહાન જીત છે. એ વિજયને જીત ઈસુએ જે પુનરુત્થાન દ્વારા મેળવી એ મારાને તમારા માટે છે. હા, પ્રભુ ઈસુએ સંપૂર્ણ જીત મૃત્યુ પર મેળવી. ત્યાં હિબ્રુઓનો પત્ર તેનો 2 અને તેની 15 આ પ્રમાણે કહે છે, હિબ્રુ 2:15, અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત, કહે છે, દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. કેટલા બધા લોકો મરણની બીકથી જીવતા હોય છે અને મરણની મૃત્યુની બીક એમના હૃદયમાં હોય છે, એમના મનમાં હોય છે, અને એટલે શાંતિથી જીવી શકતા નથી, ચેનથી જીવી શકતા નથી, કારણ કે મરણની ત્યાં બીક છે. અને એટલા માટે શાંતિ નથી. આખી દુનિયામાં જો શાંતિ ના હોય તેનું કારણ આ છે કે શેતાને લોકોને મરણની બીકથી બાંધી રાખ્યા છે, એને મરણની ના દાસત્વમાં. પણ બાઇબલ કહે છે કે મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને કોણ મુક્ત કરે છે? ઈસુ. કારણ કે ઈસુના લોહીથી પાપોની માફી મળી જાય તો પાપનો મુસારો, પાપનું મરણ, પાપનું પરિણામ એ મૃત્યુ છે, એ રહે નહીં. કારણ કે ઈસુનું પુનરુત્થાન એ આપણા માટેનું છે, આપણા પુનરુત્થાનની એ મહાન આશા છે. તમે જો કે લોકોની જીવન ઝરમર લખવામાં આવે છે ત્યારે પહેલો શબ્દ હોય જન્મ, અને પછી જન્મની તારીખ લખે, અને પછી મરણ, અને પછી મરણ તારીખ. વાલા મિત્રો, આપણા માટે મરણ એ આખરી શબ્દ નથી. ઈસુના પુનરુત્થાન પછી મારું ને તમારું પુનરુત્થાન, જેવા ઈસુ પર વિશ્વાસ કર્યો છે તેમના માટે આખરી શબ્દ શું છે? પુનરુત્થાન. આપણા જીવનોને માટે આખરી અંજામ ને નિર્માણ એ તો મરણ નથી, શું છે? પુનરુત્થાન. કારણ કે ઈસુએ પોતાના પુનરુત્થાનથી મરણને જીતી લીધું છે, મરણને જીતી લીધું છે. આપણા જીવનોને માટે આખરી શબ્દ, ધ ફાઇનલ વર્ડ ઓન અવર લાઈફ ઇઝ રેઝરેક્શન, એ પુનરુત્થાન છે. કારણ કે ઈસુ એ એની ચાવીઓ ખેંચી લીધી છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 1:18 આ પ્રમાણે આપણને કહે છે, પ્રકટીકરણ 1:18, અને હું જીવંત છું, હું મૂઓ પણ હતો અને જુઓ સદાકાળ જીવતો છું, કહે છે, અને મરણની તથા હાડેસની કૂંચીઓ હવે મારી પાસે છે. શેતાનની પાસે નથી, એ કોની પાસે છે? ઈસુની પાસે છે. એણે મરણના દ્વાર ખોલી નાખ્યા છે કાયમને માટે. હવે તો નવા કરારના સંતોને માટે પુનરુત્થાન એ આખરી પરિણામ છે. એકચ્યુઅલી એ આપણા માટે આખરી પરિણામ છે, કારણ કે ઈસુએ એ મરણના દ્વાર ખોલી નાખ્યા જે તેના પર વિશ્વાસ કરે છે તેઓને માટે. કારણ કે ઈસુના લોહીમાં પાપોની માફીને નવું જીવન અને પુનરુત્થાન જીવન છે. ડીએલ મૂડી બહુ મોટા ઉપદેશક થઈ ગયા શિકાગોમાંથી, અને ડીએલ મૂડીને એક દિવસ અચાનક જ કોઈક ફ્યુનરલ થવાની હતી અને ફ્યુનરલમાં એમને મેસેજ આપવા માટે બોલાવવામાં આવ્યા, એટલે છેલ્લી ઘડીએ એકદમ એ બાઇબલ ખોલીને જોવા લાગ્યા કે ઈસુએ કોઈ ફ્યુનરલમાં ગયા હોય અને ફ્યુનરલમાં એમણે સંદેશો આપ્યો હોય તો લા હું જલ્દી જલ્દી જોઈ લઉં અને એના આધારે કે જો હું ફ્યુનરલનો મેસેજ આપી દઈશ. એટલે તો બધું ફંફોસવા લાગ્યા નવો કરાર. અને એમણે જોયું, એમને ખબર પડી કે જે જે ફ્યુનરલમાં ઈસુ ગયા હતા એ ફ્યુનરલ પૂરી થઈ નહીં કે છે. હા, ત્યાં જે મરણ પામેલા હતા તે બધા સજીવન થઈ ગયા, જીવતા થઈ ગયા, કારણ કે ઈસુની હાજરીમાં મરણ અસ્તિત્વ ધરાવી શકતું નથી. ધ ડેથ કેનોટ એક્ઝિસ્ટ ઇન ધ પ્રેઝન્સ ઓફ લોર્ડ જીસસ. અને ઈસુની હાજરી, ઈસુના લોહી થકી આપણા હૃદયોમાં ને આપણા જીવનોમાં હોય તો મરણ એ આપણો છેલ્લા જીવનનો શબ્દ નથી. આપણા માટે પુનરુત્થાન છે. ઈસુએ તો કહ્યું ને કે લાજરસ તો ઊંઘી ગયો છે, રાઈટ, ઊંઘી ગયો છે. જ્યારે પેલી યાયરસની દીકરી પાસે ગયા ત્યારે પહેલાં તો કહે છે કે આ છોકરી તો હવે 12 વર્ષની છોકરી મરી ગઈ છે, ત્યારે ઈસુ કહે છે કે ના, તે તો ઊંઘે છે. પેલાઓએ એને કહે છે હસી કાઢ્યો કહે છે, પણ ઈસુએ તો પકડી જ રાખ્યું કે એ ઊંઘે છે, એ ઊંઘે છે કહે છે. અને ઈસુ એને ઉઠાડી. વાલા મિત્રો, મરણ એ હવે ઊંઘમાં જ ફેરવાઈ ગયો છે, એ ખાલી એક ઊંઘ છે. તમે ઊંઘી જાઓ ને તરત તમારી આંખો ઉગડે, એટલે સ્વર્ગમાં જ આંખો ઉગડે, એમાં કોઈ પેઇન કે કોઈ એવું કંઈ છે નહીં, એમાં કોઈ અંધકાર નથી કે કોઈ એવી બાબતો નથી. જો પ્રભુ પર તમે પ્રેમ કરો છો, અને એટલા માટે ઈસુએ કહ્યું યોહાન 11:25માં, પુનરુત્થાન અને જીવન હું છું, પુનરુત્થાન અને જીવન હું છું કે છે, જે મારા પર વિશ્વાસ કરે છે તે જોકે મરી જાય તો પણ જીવતો થશે, અને જે જીવે છે ને મારા પર વિશ્વાસ કરે છે તે કદી જ મરશે નહીં. તમે જો કે પ્રભુ ના આવતા પહેલાં જો કોઈ પ્રભુમાં ઊંઘી જાય તો કહે છે કે તે જીવતો થશે કહે છે, અને પ્રભુના આવતા જો આપણે હઈશું તો પ્રભુ કહે છે કે જે કોઈ જીવે છે ને મારા પર વિશ્વાસ કરે છે તો તે કદી જ મરશે નહીં, એનું રૂપાંતર થઈ જશે, એનું રૂપાંતર થઈ જશે અને ગગનમાં પ્રભુને મળવાને માટે ખેંચાઈ જશે. અને એટલા માટે આપણા જીવનને માટેનો આખરી શબ્દ એ પુનરુત્થાન છે. તમે જુઓ કે ત્યાં આપણે માથીની સુવાર્તા ત્યાં 27મો અધ્યાય ને એ 62મી કલમથી આપણે વાંચ્યું કે આ લોકો ઈસુને વધસ્તંભ પર મારી નાખી રહ્યા હતા ત્યારે પણ એમના હૃદયોમાં તો બીક હતી શું, કે આને આપણે વધસ્તંભે જડી દઈએ છીએ, આને આપણે વધસ્તંભે મારી નાખી રહ્યા છીએ, પણ આ તો જીવતો થઈ શકે છે કે આ જીવતો થઈ શકે છે, કારણ કે એણે ઘણા મુએલાને જીવતા કર્યા છે, એ બીક એમના હૃદયોમાં હતી. અને એટલા માટે પછી કે જે ફરોશીઓને એ પ્રમુખ યાજકોને વગેરે એ પિલાત પાસે ગયા અને બધી કમ્પ્લેઇન કરીને ફરિયાદ કરીને કહ્યું કે આવું થવા જોગ છે કે છે, અને એ લોકોએ જબરજસ્ત ચોકી પહેરો ગોઠવ્યો ને એ પથ્થરને સીલ કર્યો અને મુદ્રા મારીને બધું કર્યું, પણ તો પણ ઈસુ ઉઠ્યો, કબરના બંધનો એને પકડી રાખી શક્યા નહીં. એ કબરના બંધનો ઈસુએ એ પોતાના પુનરુત્થાનથી તોડી નાખ્યા છે, એ બંધનો તોડી નાખ્યા છે, એ બંધનો હવે રહ્યા નથી. અને એટલા માટે 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય તેની 54થી 57મી કલમ, 1 કોરિન્થી અને તેનો 15મો અધ્યાય અને તેની 54મી કલમથી પાન નંબર 175 તમારા નવા કરારમાં, જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે, મરણ જયમાં ગરક થઈ ગયું છે કે છે, એ લખેલી વાત પૂર્ણ થશે, અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો ડંખ ક્યાં. મરણનો ડંખ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે, પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને શું આપે છે? જય આપે છે. જય આપે છે તેને ધન્યવાદ હો. પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પુનરુત્થાન આપે છે, એના બદલે તમે પુનરુત્થાન શબ્દ પણ વાપરી શકો, કારણ કે પુનરુત્થાન એ વિજયોનો વિજય છે. એ સૌથી મોટો વિજય છે, સૌથી મોટી જીત છે. અને એટલે બાઇબલ કહે છે, પણ દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને પુનરુત્થાન આપે છે તેને ધન્યવાદ હો. હા, પ્રભુ ઈસુમાં એ મહાન પુનરુત્થાન મારા ને તમારા ઉપર છે. અને વાલા મિત્રો, પ્રભુએ આપણા દરેકના પાપનો ભાર લઈ લીધો છે અને એનું દેવું ચૂકવી દીધું છે. વર્જિનિયાની અંદર એક સ્કૂલ હતી, અને આ સ્કૂલના જે છોકરા હતા બહુ તોફાની હતા, ભયંકર તોફાન કરે, અને કોઈ ટીચર એમને કંટ્રોલ કરી શકે નહીં. ભલભલા ટીચરો આવ્યા ને ગયા ને કોઈ આ છોકરાઓને કંટ્રોલ કરી શકતા નહોતા. અને જે ડિરેક્ટર હતા સ્કૂલના, એમણે જાહેરાત આપેલી કે ભાઈ આવી સ્કૂલ છે ને, કોઈ આ સ્કૂલમાં શિક્ષક તરીકે આવીને કામ કરે ને આ બાળકોને કંટ્રોલમાં રાખે. એક જુવાન જોધ છોકરાએ, જુવાન માણસે ત્યાં ટીચર તરીકે સેવા કરવાને માટે એનું બીડું ઝડપ્યું. અને ડિરેક્ટરે એનું ઇન્ટરવ્યૂ લીધું ત્યારે ડિરેક્ટરને લાગતું નહોતું કે આ જુવાન માણસ કંઈ કંટ્રોલ કરી શકશે. એટલે એણે કહ્યું કે મને તમે અજમાઈ તો જુઓ, કે તમે મને પ્રયત્ન તો કરવા દો. અને એટલે પછી એને એ લોકોએ એ પ્રમાણે કરવા દીધું. અને પછી પેલા ટીચર હતા, એ પેલા છોકરા હતા સ્કૂલને, એમની પાસે ગયા, બધાને ભેગા કર્યા, અને પછી કહ્યું કે ગુડ મોર્નિંગ, વી હેવ કમ ટુ કન્ડક્ટ ધ સ્કૂલ, આપણે અહીંયા આગળ સ્કૂલ કન્ડક્ટ કરવાને માટે આવ્યા છીએ. ત્યારે પેલા લોકો તો ચીસા ચીસ કરીને, ઘાંટા ઘાંટ કરીને બૂમા બૂમ પાડી. પછી શિક્ષકે એમને એમ કહ્યું કે ભાઈ આપણે સ્કૂલ ચલાવી છે તો આપણે થોડાક રૂલ્સ બનાવીએ, થોડા નિયમો બનાવીએ. તમે જ મને, તમારે શું રૂલ્સ રાખવા છે આ સ્કૂલ ચલાવવા પાછળ, એ તમે જ મને આપો. એટલે એક છોકરાએ કહ્યું કે નો લાઈંગ, કે તો કે ભાઈ લખી લો નો લાઈંગ, કે ભાઈ જૂઠું બોલવાનું નહીં. તો કોઈ કહે છે કે નો સ્ટીલિંગ, કહે છે તો આ કહે ભાઈ ચોરી ના કરવી, એ લખી લીધું. અને આમ ને આમ કોઈ કહે કે ભાઈ બી ઓન ટાઈમ, તમારે સમયસર આવવું સ્કૂલે, તો એ લખી લીધું. અને આ રીતે તો જોત જોતામાં 10 રૂલ્સ બનાવી દીધા. ભાઈ ટીચરે કહ્યું કે બસ બહુ થયું, આપણા 10 રૂલ્સ પૂરતા છે. કે પણ કહે છે કે હવે આ રૂલ્સ શું કામ ના, કે છે જો કોઈ આ રૂલ તોડે તો આપણે એની શિક્ષા તો કરવી પડે ને, કે એટલે હવે તમે જ કહો કે આપણે શું શિક્ષા કરવાની. એટલે પછી એક બે છોકરાઓએ કહ્યું કે સોટી લેવાની, અને કહે છે જેણે આ રૂલ તોડ્યો હોય આપણો બનાવેલો એનો કોટ ઉતારી નાખવાનો, અને ખુલ્લા બરડા ઉપર 10 ફટકા સોટીના મારવાના. કે તો કે સારું. અને પછી સ્કૂલ ચાલવા લાગી, 2-3 દિવસ થયા, અને પછી એ સ્કૂલમાં એક બિગ ટોમ કરીને છોકરો હતો, એનું કોઈ કે લંચ બોક્સ ચોરી લીધું, અને લંચ બોક્સ વોઝ સ્ટોલન, અને કોઈ ખાઈ ગયેલું. એટલે પછી શોધ ચલાવવામાં આવ્યું કે આ સ્ટીલિંગ કોણે કર્યું. અને આખરે પછી એક નાનો છોકરો, બહુ નાનો છોકરો, પાતળો ને એવો પકડાયો કે એણે આનું લંચ સ્ટીલ કરી લીધું છે. અને એટલે પછી એને આગળ બોલાવવામાં આવ્યો, અને કે બધા છોકરાઓને કહ્યું કે આપણે આને શું કરવું જોઈએ, તો કે આપણા નિયમ પ્રમાણેને શિક્ષા થવી જોઈએ. અને એટલે પછી ટીચરે સોટી લીધી, અને પછી આ નાનો છોકરો તો બિચારો બહુ જ બીહે ને ગભરાય ને થરથર ધ્રુજે ને કે હવે શું થશે. પછી ટીચરે એને કહ્યું ચાલ તારો કોટ ઉતાર, કે અને પેલો છોકરો કોટ નહોતો ઉતારતો. એને કહ્યું ભાઈ તું તારો કોટ ઉતાર, કે પછી આખરે બિચારે ધ્રુજતા ધ્રુજતા એણે કોટ ઉતાર્યો. ત્યારે તો એની નીચે શર્ટ જ નહોતું. એટલે પછી ટીચરને બહુ આશ્ચર્ય થયું, એને પૂછ્યું કે આ તારે તે શર્ટ પહેરીને કેમ નહીં આ સ્કૂલે, તો કે થોડા વખત પર મારા પિતાજી મરણ પામ્યા, કે છે. અને પિતાજી મરણ પામ્યા એટલે હવે ઘરનું ભરણ પોષણ કરનાર કોઈ નથી, અને મારી પાસે એક જ શર્ટ છે, કે છે. અને મારી મા બહુ ગરીબ છે, કે છે. અને આખું અઠવાડિયું મેં શર્ટ પહેરેલું, અને મા આજે એવું કહેતા હતા કે ભાઈ ટુડે ઇઝ અ વોશિંગ ડે, એટલે તારું શર્ટ હાલ ધોવા માટે. એટલે કે જે શર્ટ આપ્યું અને એ ધોવા ગયું, મારી માએ ધોવા લઈ લીધું, તો હું પહેરીને શું આવું? એટલે મારા મોટા ભાઈનો આ મોટો દઈને કોટ પહેરીને હું આવ્યો છું, કહે છે. અને ટીચરે સોટી હાથમાં લીધી, એટલામાં બિગ ટોમ કૂદીને વચ્ચે આવી ગયો અને કહે, ટીચર ટીચર ડુ યુ એલાવ સબસ્ટિટ્યુટ? કે તો કે યસ, ધ લો એલાવઝ સબસ્ટિટ્યુટ. તો બિગ ટોમે કહ્યું કે હું એના બદલે એ શિક્ષા વેઠી લઈશ. અને બિગ ટોમનો કોટ ઉતારવામાં આવ્યો ને એને 5 હજુ તો સોટી મારી હતી, એટલામાં સોટી તૂટી. અને આ નાનો છોકરો એ ટોમની કોટે જઈને બાજી પડ્યો ને કે, ટોમ ટોમ આઈ વિલ લવ યુ ટીલ આઈ ડાય, કે છે, ફોર વોટ યુ હેવ ડન ટુડે, કે છે, આઈ લવ યુ ટીલ આઈ ડાય. કે વાલા મિત્રો, પ્રભુ ઈસુએ મારા ને તમારા પાપોની શિક્ષા વધસ્તંભ પર વેઠી. એને જે શિક્ષા આપણને થવી જોઈતી હતી, એ ફટકાનો માર, એ કોડાનો માર એને મારવામાં આવ્યો અને વધસ્તંભે જડી દેવામાં આવ્યો. એટલા માટે કે મને ને તમને જીવન મળે અને પુષ્કળ જીવન મળે. પ્રાર્થના કરી. થોડો સમય આપણે શાંત રહીએ. વાલા મિત્રો, શું તમારી ઈચ્છા છે કે પુનરુત્થાન એ તમારા જીવનને માટે આખરી શબ્દ હોય ને આખરી પરિણામ હોય? તો એ કરવાને માટે ઈસુ વધસ્તંભ પર બલિદાન બન્યા. હા, એ ઈસ્ટરના દિવસે ઉઠ્યા. જે પાપની શિક્ષા મને ને તમને થવી જોઈતી હતી એણે વેઠી. પેલો નાનો છોકરો રડતો રડતો બિગ ટોમને ગળે વળગી પડ્યો અને કહ્યું કે, ટોમ ટોમ આઈ વિલ નેવર ફોરગેટ યુ, આઈ લવ યુ ટીલ આઈ ડાય. સો આપણે પ્રભુને કોટે આજે વળગી પડીએ અને ગળે વળગી પડીએ. એને આપણે સોંપાઈ જઈને બાજી પડીએ ને કે, પ્રભુ પ્રભુ અમે મરતા સુધી કે તારા આવતા સુધી તને પ્રેમ કરીશું. દરેક જણ આપણા હૃદયમાં પ્રાર્થના કરીએ. આ પ્રાર્થનાનો સમય છે. પ્રભુને કહો તમારા હૃદયમાં કે, પ્રભુ તે મારા માટે કેટલું બધું દુઃખ સહન કર્યું, મારા પાપોની શિક્ષા વેઠી, મારા પાપોનું પરિણામ એ તો અનંતકાળિક મરણ છે, પણ પ્રભુ તે અહીં વેઠી લીધું અને તારા લોહીથી તે મારા પાપ તું આજે મને માફ કરી દે, ભૂસી નાખ મારા પાપ, તારા લોહીથી મારું નામ જીવનના પુસ્તકમાં લખ પ્રભુ, મુજ પાપી પર દયા કરો પ્રભુ, મને માફી આપો. દરેક જણ આપણા હૃદયમાં પ્રાર્થના કરીએ. અને વાલા મિત્રો, ત્યારે જ પ્રભુ ઈસુના એ પુનરુત્થાનનું પરિણામ તમારા જીવનમાં હાલતું થશે. ત્યારે જ પુનરુત્થાન એ તમારા જીવનનો આખરી અંજામ બની જશે. પ્રભુને કહે, પ્રભુ થેન્ક યુ, તે જે અમારે માટે કર્યું છે એના માટે તારો આભાર. આપણી જગ્યા ઉપર આપણે સર્વ ઉભા થઈ જઈશું અને પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે 2012 ની ઈસ્ટર તમે અમને બતાવે. આ પુનરુત્થાન દીને પ્રભુ અમે તમારા ઘરમાં અમે આવી શક્યા. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુમાં અમે પાપોની માફીને નવું જીવન પામીએ છીએ ત્યારે પ્રભુ અમારામાં જીવનોને માટે પુનરુત્થાન એ આખરી વિજય છે. અને એ પ્રભુ ઈસુનો વિજયનો વિજય, એ મહાન વિજય અમારા જીવનનો ભાગ બની જાય એવી અમારી પ્રાર્થના છે. અને પુનરુત્થાનના પરાક્રમમાં પ્રભુ રોજ અમે ચાલીએ, અમારા જીવનો જીવીએ માટે તમે અમારી સહાય કરો એવી અમારી પ્રાર્થના વિનંતી છે. અને વળી ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જે વાલાઓએ પોતાના હૃદયોમાંથી પ્રાર્થનાઓ અત્યારે કરી છે, એ પ્રાર્થનાઓ પ્રભુ તમે સાંભળી છે. પ્રભુ તમે તમારી શાંતિ અને પુનરુત્થાનનું પરાક્રમ એમના જીવનોમાં તમે વહેતું કરો. અને પ્રભુ સતત તમે તેમને તમારા પુનરુત્થાનના પરાક્રમથી તમે પકડી રાખો એવી અમારી પ્રાર્થના વિનંતી છે. અને ઈશ્વર પરના એ વિશ્વાસમાં તમે એમને વધુ મજબૂત, અડગ અને દ્રઢ બનાવતા જાઓ એવી અમારી પ્રાર્થના વિનંતી છે. અને વળી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપ ફિલાડેલ્ફિયાની આ મંડળીને, આ ચર્ચને પ્રભુ તમારા પુષ્કળ અદ્ભુત અને મહાન આશીર્વાદોથી, દરેક કુટુંબીજનોને, અહીં ઉપસ્થિત દરેક જણને તમારા શ્રેષ્ઠ આશીર્વાદોથી વેષ્ટિત કરો, એમને સમૃદ્ધ કરો અને તમારા કૃપાના સમયો અને કૃપા એમના બાળકોની સાથે હર હંમેશ રાખો. અને પ્રભુ તમે તેમને દોરો ને ચલાવો, સંભાળો એવી મારી પ્રાર્થના વિનંતી છે. ફરીને એક વખત પ્રભુ તમારો આભાર માનીએ છીએ દુઃખ સહન સપ્તાહ દરમિયાન પણ પ્રભુ તમે વચનો દ્વારા તમે અમારી મુલાકાત કરી છે, તેને માટે આભાર માનીએ છીએ. પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ, ઈસુને નામે માગીએ છીએ, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ કહે, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થા, રોટલી આજ અમને આપો, જેમ અમને માફ કરે છે તેમ તમે અમને માફ કરો, અમને પરીક્ષણ લાવો, ઉડાઈથી માં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે, આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો મહાન અને અનુપમ પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી સંગત, પવિત્ર આત્માની શાંતિ સામર્થ્ય સંગત અને એની હાજરી હમણાંથી તે સદા સર્વકાળ સુધી તમારી સાથે રહેજો, તમને દોરો ને ચલાવો અને તમને સમૃદ્ધ કરો, આમેન.